આપણે આપણા મસ્તકો નમાવી પ્રાર્થનામાં જોડાઈએ. હે અમારા ઈશ્વર પિતા, તમારા નિયમશાસ્ત્રમાંની આશ્ચર્યકારક વાતોનું આશ્ચર્યકારક વચનોનો ખુલાસો કરવા માટે સહાય અને મદદ કરો, અને વચન સમજવા માટે અમને શક્તિ પૂરી પાડો. વાલા પ્રભુના પ્રેમાળ નામમાં માગીએ છીએ, સાંભળો અને સ્વીકાર કરો, આમેન. મારા અને મારા કુટુંબ તરફથી મંડળીની સર્વ માતાઓને હેપી મધર્સ ડે. જાન્યુઆરી મહિનો હતો, શિયાળાની ગાત્રો ઠંડા થીજાવી દે એવી સખતની ઠંડી હતી. એવા સમયે વોશિંગ્ટન ડીસીના મેટ્રો સ્ટેશન પર મેલા ઘેલા લુગડા પહેરેલો એક વાયોલિન વાદક આવ્યો. પોતાની વાયોલિનની બેગ ખોલી અને વાયોલિન વગાડવાનું શરૂ કર્યું. વાયોલિનના સૂરો આખા મેટ્રો સ્ટેશન પર રેલાઈ ગયા. 5 મિનિટ થઈ વાયોલિન વગાડવાનું શરૂ કર્યું એના. એક માણસ ત્યાંથી પસાર થતો હતો, એક મિનિટ ઊભો રહ્યો, એની સામું દ્રષ્ટિપાત કર્યો, એની સામું જોયું અને પછી ચાલવા માંડ્યો. ત્યાર પછી એક સ્ત્રી એના બાળકને લઈને ત્યાંથી પસાર થઈ. બાળક તો વાયોલિન વાગતું સાંભળી અને ઊભું રહી ગયું. માએ પાકીટમાંથી પૈસા કાઢ્યા, વાયોલિન વાદકની તરફ ફેંક્યા, નાખ્યા અને બાળકને ઢસડીને લઈ ગઈ. ત્રીજી એક વ્યક્તિ એવી હતી કે ભીતને ટેકે પગ મૂકી અને આરામથી એ વાયોલિનના સૂરો સાંભળતી હતી. પણ એકદમ એની નજર ઘડિયાળ પર પડી એટલે એણે પણ ચાલવા માંડ્યું. એક કલાક સુધી એ મેલા ઘેલા વાયોલિન વાદકે વાયોલિન વગાડ્યું. વાયોલિનના સૂરો મીઠા હતા, આખા સ્ટેશન પર રેલાઈ ગયા હતા. પણ કલાક પૂરો થયો, વાયોલિન બંધ થયું. ના કોઈ તાળીઓનો ગડગડાટ, ના કોઈ વાહવાના ઉદ્ગારો કે ના કોઈએ એની નોંધ લીધી. આખું સ્ટેશન પાછું શાંતિના સામ્રાજ્યમાં સ્થપાઈ ગયું. આ વાયોલિન વાદક જેની 2 દિવસ પહેલાં બોસ્ટનમાં ઓર્કેસ્ટ્રા હતી, એને ઓછામાં ઓછી ટિકિટ $100ની હતી. ઓછામાં ઓછી ટિકિટ $100ની હતી અને એક કલાક એણે વાયોલિન વગાડ્યું એમાં એને $32 મળ્યા હતા. જે વાયોલિન વડે એ વાયોલિન વગાડતો હતો એ વાયોલિનની કિંમત 3.5 મિલિયનની હતી અને એને 2011નું જે ટેક્સ ફાઇલ કર્યું એ $50 મિલિયન હતું. આટલો મહાન વાયોલિન વાદક ટિકિટ ખર્ચીને જનારા અને સાંભળનારા હતા, પણ સ્ટેશન પર કોઈએ એની સાંભળવાની નોંધ લીધી નહીં. એનું કારણ શું? આપણે આપણા રોજિંદા જીવનમાં, રોજિંદા કાર્યક્રમમાં, રોજિંદા વ્યવસાયમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે કૌટુંબિક જીવનને અસર કરતા પરિબળો એની પર કેટલીકવાર આપણે નજરઅંદાજ સેવીએ છીએ, કેટલીકવાર ધ્યાન આપતા નથી, અથવા તો ધ્યાન આપીએ છીએ તો જેટલું ધ્યાન આપીએ અપાવવું જોઈએ એટલું ધ્યાન આપી શકતા નથી. આપણી પાસે આ બાઇબલના અદ્ભુત વચનો છે અને આ અદ્ભુત વચનો દ્વારા આપણે આપણા કૌટુંબિક જીવનને આનંદિત કરી શકીએ છીએ. આ એ જ અદ્ભુત વચનો છે, જો તમે લોકો જાણતા હોય તો, ગાંધીજીએ આ બાઇબલના વચનો દ્વારા સત્યાગ્રહ અને અહિંસાનો સંદેશો આપ્યો હતો અને ભારત દેશને આઝાદ કરાયો હતો. મેં એક વખતની ઉપલી મેળીમાં લખાણ વાંચ્યું હતું. એક મેથોડિસ્ટ મંડળીના પાળકને ગાંધીજીએ એમ કહ્યું હતું કે તમારી ખ્રિસ્તીઓ પાસે તો બાઇબલ છે અને આ બાઇબલ દ્વારા તમે ધારો એ કરી શકો છો. જો આપણે આપણા કૌટુંબિક જીવનને આનંદિત બનાવવું હોય તો બાઇબલના વચનોના આધારે આપણે જોઈશું કે કેટલીક બાબતો વિશે વિચાર કરીશું. સૌથી પહેલું છે કૌટુંબિક જીવનને આનંદિત કરતી બાબત, મહત્વની બાબત, માન. પુનઃનિયમનું પુસ્તક 5મો અધ્યાય ને 16મી કલમ, હું લીનાબેનને વિનંતી કરીશ કે એ કલમ મારા માટે વાંચશે. પુનઃનિયમનો પાંચમો અધ્યાય અને સોળમી કલમ, કે તારા બાપનું તથા તારી માનું સન્માન રાખ. એના જેવી જ આજ્ઞા નિગમન 20 અને 12માં લખેલ, તારા બાપનું તથા તારી માનું તું સન્માન કર. એટલે તારો દેવ યહોવા તને જે દેશ આપે છે તેમાં તારું આયુષ્ય દીર્ઘ થાય. આ પ્રભુ તરફથી મળેલી આપણને આજ્ઞા છે. બીજા શબ્દમાં કહીએ તો આપણી અને ઈશ્વર વચ્ચેનો કરાર છે. ઈશ્વરે આપણી સાથે આ કરાર સ્થાપિત કર્યો છે અને આ આજ્ઞા વડે મા બાપ અને બાળકના સંબંધને જોડે છે, વધારે સ્પષ્ટ કરે છે. અથવા તો બીજા શબ્દમાં કહીએ કે બાળક અને મા બાપે કેવી રીતે એકબીજા સાથે વર્તવું જોઈએ તે શીખવે છે. આ જ શબ્દને આપણે જો વિશાળ અર્થમાં જોઈએ તો જખારિયાનું પુસ્તક એનો 8મો અધ્યાય 4 અને 5 કલમ, જખારિયાનું પુસ્તક 8મો અધ્યાય 4 અને 5મી કલમ, એમાં જે સંકલ્પના છે, એમાં જે વર્ણન છે, એ નવા યરુસાલેમ માટેનું વર્ણન છે કે વૃદ્ધો અને બાળકો સાથે હરફર કરશે. આપણે વૃદ્ધોના સંદર્ભમાં જે આ વૃદ્ધો એ કોણ? મા બાપ. અને મા બાપ સાથે સંકળાયેલી વ્યક્તિ ગ્રાન્ડ પેરન્ટ્સ. આપણામાંથી ઘણા ગ્રાન્ડ પેરન્ટ્સ થઈ ગયા છે અને આપણે જાણીએ છીએ કે ગ્રાન્ડ પેરન્ટ્સ બાળકોના જીવનના ઘડતરમાં બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. બાળકોને શિક્ષણ આપવું, લેવા મૂકવા જવું, એમની સગવડો સાચવવી, બધી જ બાબતોમાં એક યા બીજી રીતે સહાયભૂત થતા જોઈએ. એટલે મા બાપ સાથે આપણે આપણા ગ્રાન્ડ પેરન્ટ્સને માન આપવું ઘટે છે. હવે મા બાપ અને બાળકો કે ગ્રાન્ડ પેરન્ટ્સ એટલું સમાઈ જતું નથી. એનાથી આગળ જોઈએ તો પેરન્ટ્સ ઇન લો, એને પણ આપણે માન આપવું ઘટે છે. નિર્ગમન 18:13-19 અને 24મી કલમ, ઇથરો એ હિબ્રુ નહોતો, મૂસાનો સસરો એ હિબ્રુ નહોતો, પણ મૂસાને એના સસરાએ મૂસાનું જે કાર્ય હતું એ જોઈ અને સલાહ આપી કે તું એકલો જો તું આટલી બધી મહેનત કરીશ તો તું એને પહોંચી નહીં વળી શકે. એટલે મૂસાએ એના સસરાની જે સલાહ હતી એ સલાહ માનવી જોઈએ. માની અને અમલમાં મૂકી. આપણે પણ આપણા પેરેન્ટ્સ ઇન લો એ આપણા ભલા માટે કંઈક કહે સાંભળવું જોઈએ, સાંભળી અમલમાં મૂકવું જોઈએ અને એને માન આપવું જોઈએ. અહીંયા આગળ એક બીજી વાત કહી દઉં કે આ જે ઇથ્રોએ સૂચન કર્યું ને એ પ્રમાણે આજે ઉપલી કોર્ટ, નીચલી કોર્ટ, હાઈ કોર્ટ, સુપ્રીમ કોર્ટ એ બધાની રચના થયેલી છે. એટલે જે ઇથ્રોએ સૂચન કર્યું એ સૂચન પ્રમાણે મૂસા વર્ત્યો. એની જેમ જ આપણે જોઈએ કે દાઉદ અને શાઉલ, દાઉદનો સસરો સાઉલ થતો હતો, પણ સાઉલ હંમેશા દાઉદની વિરુદ્ધ જ હતો હતો. છતાં પણ દાઉદ કદી સાઉલની વિરુદ્ધ ગયો નથી. એક જગ્યાએ દાઉદ એમ કહે છે, દાઉદ પોતે એમ કહે છે કે યહોવાના અભિષિક્તની વિરુદ્ધ હું જઈશ નહીં. હંમેશા દાઉદે સાઉલનું કહ્યું માન્યું. હવે આ બધા કરતાં જો સર્વોપરી જોઈએ તો આપણો ઈશ્વર છે. માલાખી 1:6, માલાખી 1:6, વચન આપણને સૂચવે છે કે આપણા દેવ, આપણા ઈશ્વર, આપણા પ્રભુને આપણે માન આપવું જોઈએ. પણ એ માન કેવી રીતે આપવાનું? હું અહીંયા આગળ તમને એક નાની વાર્તા કહેવા માગું છું. એક કુટુંબ હતું, મા બાપ હતા અને દીકરો હતા. મા બાપ, દીકરો અને એ ત્રણેય જણ બહુ આનંદથી જીવન પસાર કરતા હતા. પણ માતા હતી ને થોડી કદરૂપી હતી, દીકરાને ગમતી નહોતી. દીકરો પોતાનો અણગમો માતા પ્રત્યે પ્રગટ કરતો નહોતો, હંમેશા માતા સાથે વાત કરે પણ એમ કે હું મને કહું મને ના છૂટકે વાત કરે. દિવસો વીતતા ચાલ્યા, દીકરો મોટો જુવાન થયો, મા બાપથી છૂટો પડીને બીજે રહેવા ગયો. દીકરો જુદો રહેવા ગયો, પિતાજી જીવતા હતા ત્યાં સુધી દીકરો કાયમ મા બાપની મુલાકાત કરે થોડા થોડા સમય. પછી બન્યું એવું કે પિતા મરી ગયા, માતા એકલી રહી. માતા કદરૂપી હતી, ગમતી નહોતી, એટલે એણે માતાની મુલાકાત લેવાનું બંધ કર્યું. મુલાકાત લેવાનું બંધ કર્યું પછી ઘણા લાંબા સમય પછી એના મનમાં કંઈક યાદ આવ્યું, એટલે કે લાય. અને એ બાજુ એની માતાના ગામમાં જવાનું થયું, એટલે કે લાવ હું મારી માતાની મુલાકાત કરું. માતાની મુલાકાત કરવા ઘેર ગયો, ત્યાં તો ઘરે મોટું તાળું, કોઈ હતું નહીં. એટલે પછી આપણે સ્વાભાવિક છે કે આજુબાજુમાં તપાસ કરી. એટલે પડોશીએ કીધું કે હા, તારી માતા તો મરી ગઈ પણ ઊભો રહે, તારી માતાએ આ થોડાક કાગળો આપ્યા છે, એ કાગળો તું લે અને લઈ જાય. તને આપવાનું કહ્યું છે કે જ્યારે મારો દીકરો આવે ત્યારે આ કાગળો તેને આપજો. દીકરાએ કાગળો લીધા, કવર ખોલ્યું તો બધી મિલકત એના નામની હતી. એની અંદર એક નાનો કાગળ હતો. એ કાગળમાં માતાએ લખ્યું હતું કે દીકરા, હું તને બહુ પ્રેમ કરતી હતી પણ તારા મનમાં મારા માટેની પુષ્કળ નફરત હતી, કારણ કે હું કદરૂપી હતી, મારી એક આંખ નહોતી. એને બહુ દુઃખ થયું દીકરાને કે મારી માં જાણતી હતી કે મને, એને એક આંખ નથી અને એના લીધે હું એને નફરત કરું છું, પણ એ આંખ તો મને તને બચાવવા માટે મેં આપી દીધી હતી, એ આંખ તને બચાવવા માટે મેં આપી દીધી હતી. અને કદરૂપા પણ મેં વહોરી લીધું હતું કે મારો દીકરો સુંદર દેખાય, હું ભલે કદરૂપી થઈ જાઉં. દીકરાને બહુ દુઃખ થયું કે અરે મારી માએ મારા માટે એની આંખ આપી દીધી અને મેં એને આટલી બધી નફરત કરી. પણ છેલ્લે એક વાક્ય હતું કે દીકરા, જો તું મને ખરેખર પ્રેમ કરતો હોય આજે તું તારું જીવન પ્રભુને સોંપ. અને એ દીકરાએ એનું જીવન પ્રભુને સોંપ્યું. આ સત્ય ઘટના છે. આપણે પ્રભુને માન આપવું હોય તો આવું માન આપવું જોઈએ. પ્રભુ પર પ્રેમ આ રીતે પ્રદર્શિત કરી શકાય, આપણી ભૂલોનો પસ્તાવો કરીને. હવે બીજો મુદ્દો છે એકતા. પ્રેરિતોનો કૃત્ય 18મો અધ્યાય 1-3 કલમ. આ જે વચનો છે એમાં પ્રિસ્કિલા અને અકુલાસ બે પતિ પત્ની વિશેની વાત છે. આપણે જોઈએ તો પ્રભુએ પહેલાં આદમને ઉત્પન્ન કર્યો અને ત્યાર પછી તેની સહાયકારી થવા સારું હવાને ઉત્પન્ન કરી. પૃથ્વી પર સ્થપાયેલો પ્રથમ કૌટુંબિક સંબંધ પતિ અને પત્નીનો હતો. આ વચનો દ્વારા હું તમને એ જણાવવા માગું છું કે પતિ પત્નીએ સંપમાં રહેવું જોઈએ. સાચા અર્થમાં એકબીજાના સહાયકારી થઈ અને કાર્ય કરવું જોઈએ. જેવી રીતે અહીંયા આગળ ક્લોડિયાસ અને પ્રિસ્કિલા બંને સાથે તંબુ વણતા હતા. અત્યારના જમાનામાં આપણે સાથે કામ કરી શકતા નથી, પણ આપણા ઘરના કાર્યમાં, આપણું કૌટુંબિક જીવન ચલાવવામાં આપણે એકબીજાના સહાયકારી થઈ શકીએ છીએ, એકબીજા સાથે એકતા સાધી શકીએ છીએ અને એકબીજા સાથે સલાહ અને સંપથી રહી શકીએ છીએ. એની 19મી કલમ, પ્રેરિતોનો કૃત્ય 18મો અધ્યાય 26મી કલમ, માફ કરજો 26મી કલમ. અહીંયા ગાડી પ્રિસ્કિલા અને અકુલાસ બંને એપોલસ પોતાને ઘેર લઈ જાય. આજે હું એક વસ્તુ કહું કે પતિ અને પત્ની તરીકે જ્યારે આપણે કોઈને આપણા ઘેર મહેમાન તરીકે બોલાવવા, ઇવન જમવા બોલાવવા હોય તો એકબીજાને પૂછ્યા આગળ ના થાય. પતિ હા પાડે તો જ પત્નીથી બોલાય, અથવા પત્ની કે તમે બોલાવશો હું નહીં રાંધું. પછી પોતાની ફજેતી કરવા પતિ કદી બોલાવશે નહીં. એટલે અહીંયા આગળ એક વસ્તુ છે કે જ્યારે તમે તમારા ઘેર કોઈને પણ આમંત્રણ આપો, સહમતિ હોવી જોઈએ. પતિ પત્નીના વિચારોમાં સહમતિ હોય તો જ શક્ય બને. બાળકો પણ મા બાપના બધા આઈડિયા જાણતા હોય કે આ મારા ડેડીને ગમે છે, આ મારી મમ્મીને નથી ગમતું. જ્યારે ડેડીને ગમતું કરાવવાનું હોય તો ડેડી પાસેથી આપણે એ વાત કરાવી લેવાની, અને જ્યારે મમ્મીને ગમતું હોય એ મમ્મી પાસેથી. એટલે બાળકો પણ પછી મા બાપના જે વિચારો છે અથવા તો મા બાપની જે બાબતો છે એ જાણતા હોય છે, સમજતા હોય છે અને એ રીતે વર્તતા હોય છે. હું અહીંયા આગળ એ કહેવા માગું છું કે કૌટુંબિક જીવનમાં એકતા હોવી જરૂરી છે કુટુંબ ચલાવવા માટે. ગુજરાતીની કહેવત છે કે કૂતરું તાણે ગામ ભણી અને શિયાળ તાણે સીમ ભણી. એકતા ના હોય તો આવું થાય. માથીનો 5મો અધ્યાય 24મી કલમ જોઈએ તો
ત્યાં
પતિ પત્ની એકલા જ નહીં પણ કુટુંબના બીજા સભ્ય ભાઈ બહેનો બધા સાથે સમાધાન રાખવું જોઈએ, બધા સાથે એકતા રાખવી જોઈએ. નહીં તો બાળક જ બાળકને કશું કહેતો કે તમે જ બોલતા નથી ને અમને શું સલાહ આપો છો, તમે આવું કરો છો ને, તમે આનું ગુંડું બોલો છો ને, તમે આની વિરુદ્ધ જાઓ છો ને. ના, તમારા વ્યવહાર વર્તન એવા હોવા જોઈએ કે જે વ્યવહાર વર્તનથી બાળકો પોતે પણ યુનિટી રાખવાનું શીખવે. સભા શિક્ષકનું પુસ્તક 4th અધ્યાય 12મી કલમ કહે છે, એકલા માણસને સૌ કોઈ હરાવે, બેની સામે કોઈ ના થઈ શકે અને ત્રેવડી વણેલી દોરી તૂટી શકતી નથી. સુલેમાન રાજાએ આપણને કહ્યું છે, એકલો માણસ હોય તો એને તમે મારી જાઓ કે ગમે તે કરી જાઓ, બે જણની સામા થવા થતાં 10 વખત વિચારવું પડે, પણ 3 જણ હોય તો 1000 વખત વિચારવું પડે કે 3માંથી 2 બળિયા નીકળ્યા તો આપણું આઈ બન્યું. એટલે એકતા બહુ જરૂરી છે. આના સંદર્ભમાં હું તમને એક વાત કહું, હાથી એક એવું પ્રાણી છે કે જે સમૂહમાં રહે છે, સામૂહિક જીવન જીવે છે. બીજા શબ્દમાં હું તમને કહું બહુ સારો અર્થ, સંયુક્ત કુટુંબમાં જીવે છે. હાથી દાદા, હાથી દાદી, હાથી બાપા માં, હાથી કાકા કાકી બધા સાથે હોય અને હાથીના બચ્ચા એ પણ સાથે રહેતા હોય છે. જ્યારે મુશ્કેલીનો સમય હોય ત્યારે એક જગ્યાનો ખોરાક ખલાસ થઈ જાય, એક જગ્યાનું પાણી ખલાસ થઈ જાય, એટલે હાથી દાદા આગળ ચાલે અને જોડે એમના બાળકો અને એમની સાથે એમના ગ્રાન્ડ ચિલ્ડ્રન્સ એ પણ ચાલે. આ 1980ની સાલમાં માર્ક અને ડેલીલાએ નોર્થ ઝિમ્બાબ્વેમાં એક સર્વે કર્યો હતો અને એ સર્વેનું આ પરિણામ, એ સર્વે દ્વારા એમણે આ સાબિત કર્યું કે હાથી સમૂહમાં રહે છે. અત્યારે તો સંયુક્ત કુટુંબની પ્રથા તૂટી ગઈ છે, વિભક્ત કુટુંબો બહુ, સાથે રહેવાનું હોય તો કે આપણે સાથે નથી રહેવું, હં જુદા જ જઈએ પહેલેથી જ વાત હોય. પણ આ હાથી આપણને ઉદાહરણ આપે છે કે જો તમે સમૂહમાં રહો, સંયુક્ત કુટુંબમાં જીવો તો ફાયદા જ છે. એમાં ક્યારે, ખાસ તો મુશ્કેલીના સમયમાં તમને વધારે ફાયદો થાય છે. કંઈ પણ પ્રશ્ન ઊભો થયો હોય તો સાથે મળી અને પ્રશ્નનો હલ કરી શકાય અને એ પ્રશ્નનો ઉકેલ લાવી. ત્રીજો કૌટુંબિક જીવનને સુખી રાખવા માટેનો મુદ્દો છે શિસ્ત. આપણી મંડળીના એક ભાઈએ એક વખત શિસ્ત માટે સામાન્ય મારી જોડે વાત કરી હતી. એમ કે મારા બાપા મને બહુ શિક્ષા કરતા હતા, મને રમવાનો બહુ શોખ, હું ક્રિકેટ રમવા નાસી જાઉં ત્યારે મારા બાપા આવે અને મેં ભણ્યો ના હોય કે વાંચ્યું ના હોય તો મને શિક્ષા કરે, એ બીજું કોઈને આ જોઈ ચોટરી છે, એ મને શિક્ષા કરે. આજે હું મારા બાપાની શિક્ષાના લીધે અથવા મારા બાપાની શિસ્તના લીધે અહીં સુધી આવ્યો છું. શિસ્ત દ્વારા સારું પરિણામ લાવી શકાય છે અને શિસ્ત પાલન બહુ જરૂરી છે. નીતિવચન 23 અને 13, અને નીતિવચન 29:15 અને 17મી કલમ. આપણે આ વચનો દ્વારા જોઈએ છે કે શિસ્ત પાલન, શિસ્ત બહુ જરૂરી છે. 23મો અધ્યાયની 13મી કલમમાં જોઈએ છે કે બાળકને શિક્ષા કરવાથી પાછો ન હટ. પછી ખાલી ખાલી શિક્ષા નહીં કરવાની, હો જરૂર જણાય અથવા તો એનો ઉપયોગ કરવાનો હોય તો જ શિક્ષા કરવાની. અને સોટી મારવાથી કંઈ મરી નહીં જશે, હવે તો એ કહેવત ભૂલાઈ ગઈ અને એ કાર્ય પણ નથી થતું. પહેલાં હતું કે સોટી વાગે ચમ ચમ વિદ્યા આવે જમ જમ, હવે તો સોટીનો ઉપયોગ કરવા પર જ પ્રતિબંધ છે. પણ સોટી દ્વારા જ તમે એમને શિક્ષા કરી શકો છો એવું નથી. સોટી વગર પણ કેટલીક વાર સમજાવીને તમે, કેટલીક વાર બીજી રીતે શિક્ષા કરી અને શિસ્તનું પાલન કરાવી શકો છો. 29મો અધ્યાયને 15 અને 17 કલમ પ્રમાણે જોઈએ તો સોટી તથા ઠપકો જ્ઞાન આપે છે. ઠપકો આપવાથી કંઈ નુકસાન જતું નથી અને ઠપકા દ્વારા જ્ઞાન મળે છે. પણ સ્વતંત્ર મૂકેલું છોકરું જેને કદી કશું જ કોઈ ટોકે નહીં, કશું કહે નહીં, એવું હંમેશા અંતે તો ફજેત જ કરાવે છે. અહીં એક સામાન્ય વસ્તુ કહી દઉં, જ્યારે કોઈના દીકરા કે દીકરીનું લગ્ન થવાનું હોય ને, એટલે ઘણીવાર તમારા બધાના ઘેર પણ ફોન આવતા હશે, ઘણીવાર અમારી પર, ભાઈ કોને કે છોકરો કેવો છે અથવા તો એ છોકરી કેવી છે. જો તમે એમ કહી દીધું ગુંડો છે તો કોઈ લગ્ન કરાવશે? ના. દરેકને શિક્ષિત વ્યવસ્થિત જીવનવાળા બાળકો જોઈએ છે. એટલે જીવનવાળી વ્યક્તિ સાથે લગ્ન કરવું છે કે જેથી લગ્ન જીવન લાંબુ ટકી શકે. એટલે આપણે જોઈએ કે સોટી તથા થપકો જ્ઞાન આપે છે અને સ્વતંત્ર મૂકેલું છોકરું પોતાની માને ફજેત કરે છે. અંતે તો કંઈ પણ હોય તો માના માથે જો, એની માએ એને કશું શીખાડ્યું નથી, એની માએ કશી શિક્ષણ નથી આપ્યું, કંઈ કહ્યું નથી. એ સામાન્ય એમ ખાવાથી માંડીને કોઈ પણ બાબતમાં, હે આ શાક ખાતા નથી શીખાડ્યા, આમ છે. એટલે આ બધું એક સામાન્ય જીવનની આપણી કેટલીક બાબતો છે અને એ સામાન્ય જીવનની બાબતોથી આપણા મા બાપની આપેલી તાલીમ, આપણા મા બાપની શિસ્ત વગેરેનો ખ્યાલ આવે છે. અહીંયા આગળ એક તમને જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીનું એક સર્વે છે એની વાત કરું તમને. સ્લમ્સ એરિયામાં રહેતા 200 છોકરાઓનો સર્વે કરવામાં આવ્યો અને એમાં એ સર્વેના અંતે એવું જાહેર કર્યું જે સર્વે કરનારા વિદ્યાર્થીઓએ કે આ 200માંથી 180 એટલે કે 90% વિદ્યાર્થીઓ, 90% છોકરાઓ જેલમાં જશે. 200માંથી 180. 25 વર્ષ પૂરા થયા પછી ફરીથી એ જ જગ્યાના એ જ છોકરાઓનો સર્વે કરવામાં આવ્યો. હવે 12થી 16 વર્ષની ગ્રુપના એ છોકરાઓ હતા, એ 25 વર્ષ પછી સ્વાભાવિક છે કે એમની ઉંમર 40 કે ની આસપાસ થઈ ગઈ હોય એથી ઉપર. હવે આ આમનો સર્વે કરવામાં આવ્યો તો એમાંથી 20 જણનો પતો નહોતો, કેટલાક મરી ગયા હતા, કેટલાકે એ જગ્યા છોડી દીધી. પણ તપાસ કરતાં માલુમ પડ્યું કે એ 180 જેલમાં નહોતા ગયા, 90% વિદ્યાર્થીઓ અથવા તો 90% છોકરાઓ જેલમાં ગયા નહોતા, 180માંથી ફક્ત 4 જ જેલમાં ગયા હતા. તો કે શા માટે 4 જ જેલમાં ગયા હતા? તપાસ કરતાં માલુમ પડ્યું કે એ વિદ્યાર્થીઓના ઘડતર માટે એક શિક્ષકે, એક સ્ત્રીએ એટલો ફાળો ભજવ્યો કે એમનું જે જીવન છે એ જીવન આખું બદલાઈ ગયું. અને સ્લમ્સ એરિયામાં રહેતા હોવા છતાં સારું શિક્ષણ, સારી શિસ્ત, એના પરિણામે એ લોકોના જીવન ઉજ્જવળ થાય. કૌટુંબિક જીવન માટે સૌથી મહત્ત્વની એક બાબત છે પ્રેમ. અને પ્રેમ માટે જોઈએ આપણે તો પ્રેમ એ ખ્રિસ્તી સંબંધોનો પાયો છે અથવા તો આપણે કહીએ કે ખ્રિસ્તી ધર્મનો મૂળભૂત સિદ્ધાંત એ પ્રેમ છે. 19મી અને 20મી સદીમાં એક સર્વે થયો હતો અને એ સર્વે દરમિયાન એવું જાણવા મળ્યું કે તરતના જન્મેલા બાળકોમાં બાળ મૃત્યુ દર બહુ મોટા પ્રમાણમાં છે. તો કહે છે કે એનું કારણ શું? તો કે બાળક જન્મે એટલે બાળકને માતાની હૂંફની અને પ્રેમની જરૂર છે. હવે એ અટકાવવા માટે શું કરવામાં આવ્યું? અમેરિકામાં કાયદો છે કે બાળકનો જન્મ થાય કે તરત જ કોડ કાપ્યા પછી પહેલું માને આપવામાં આવે છે. માની હૂંફમાં મૂકવામાં આવે છે, માના પ્રેમ પ્રાપ્ત કરવા માટે માને આપવામાં આવે છે, જેના પરિણામે બાળ મૃત્યુ દરમાં ઘટાડો થયો. માથીનો 22મો અધ્યાય 37-40 કલમ આપણે જોઈશું. માથી 22:37-40માં પ્રભુ તારા દેવ પર તું તારા પૂરા હૃદયથી, પૂરા જીવથી અને પૂરા મનથી પ્રીતિ કર, એ પહેલી અને મોટી આજ્ઞા છે, અને બીજી આજ્ઞા જેવી પોતા પર તેવી પોતાના પડોશી પર. પ્રભુ આપણને કહે છે, જોઈએ તો આપણે મોટેરા તરીકે બીજા પર પ્રેમ કરવા માટેનું બાળકોને નમૂનો પૂરો પાડવાનો છે. બાળકો આપણું અનુકરણ કરતા હોય છે, અનુસરણ કરતા હોય છે, આપણા વ્યવહાર અને વર્તનની નોંધ લેતા હોય છે. મા બાપ માટે બાળકથી વધારે કશું જ નથી, પણ બાળકને સારો નમૂનો પૂરો પાડવા માટે ગરીબ હોય કે પૈસાદાર, કદરૂપું હોય કે સુંદર હોય, આપણને મદદ આપી શકે તેવી વ્યક્તિ હોય કે મદદ આપી ના શકે તેવી વ્યક્તિ હોય, બધા જોડે પ્રેમથી વર્તવું જોઈએ. રૂથના પુસ્તકમાં રૂથ 1:16 કલમ આ આપણને જણાવે છે. Ruth 1:16 ત્યારે રૂથે કહ્યું, તને છોડવાની તથા તારી પાસેથી જવાની આજીજી મને ન કર, કેમ કે જ્યાં તું જાય છે ત્યાં જ હું જવાની, જ્યાં તું રહેશે ત્યાં જ હું રહેવાની, તારા લોક તે મારા લોક ને તારો દેવ તે મારો દેવ થશે. આપણે આ કલમ તરફ જોઈએ. હવે જુઓ, રૂથ અને નાઓમી બંને વચ્ચે લોહીનો સંબંધ નથી. નાઓમી સાસુ છે, રૂથ પુત્ર વધુ છે. પુત્ર મરી ગયો છે, સંબંધોનો અંત આવી ગયો છે. ઓરપા તો નાઓમીને મૂકીને જતી રહી, પણ રૂથ નાઓમીને મૂકીને જવાની ના પાડે છે. નાઓમી પાસે કેટલા પ્લસ પોઈન્ટ હતા? એક પણ નહીં, બધા માઇનસ. એક તો નાઓમી ઘરડી થઈ ગઈ હતી, ઉંમરવાન. ઘરડાનું જુવાને શું કરવું પડે? સેવા. સેવા કરવાનું કેટલાને પસંદ છે? બહુ ઓછાને. નાઓમી પાસે પૈસા છે? ના, કશું જ નથી. નાઓમીના દીકરાઓ નથી. નાઓમી પાસે બધા માઇનસ પોઈન્ટ છે, છતાં પણ રૂથ નાઓમી પર પોતાનો પ્રેમ પ્રદર્શિત કરે છે અને શું કહે છે? તને છોડવાની તથા તારી પાસેથી જવાની આજીજી ના કર. ગમે તે સંજોગોમાં રૂથને નાઓમી સાથે જ રહેવું હતું, અને છેલ્લે તો એમ કહી દે છે કે તારા લોક તે મારા લોક અને તારો દેવ તે મારો દેવ. નીતિવચન 19:7 કહે છે કે દરિદ્રીના સર્વ ભાઈઓ તેને ધિક્કારે છે. નાઓમી દરિદ્ર હતી, ભય ભયને ધિક્કારે. તો આ સાસુ અને વહુના સંબંધની વાત છે. જે સંબંધ પૂરો થઈ ગયો છે એ સંબંધમાં કશું જ નથી રહ્યું, છતાં પણ કોઈ પણ પ્રકારની ફરિયાદ વગર, પોતાના મનની ઈચ્છાથી રૂથ નાઓમી સાથે રહે છે. અને આપણે આખું પુસ્તક વાંચીએ તો જોઈએ છે કે રૂથ નાઓમીની સૂચના મુજબ જ વર્તે છે. અને પુસ્તકના અંત ભાગમાં જોઈએ છે કે રૂથના પુત્ર નાઓમીના ખોળામાં ઉછરે છે. અહીંયા આગળ તમને એક બીજી વાત કહું, તદ્દન સત્ય ઘટના છે, ભારતના મધ્યપ્રદેશમાં બનેલી. એક ગામ હતું, હવે મોટાભાગનાને ખબર હશે કે જમીનદારો ગરીબ ખેડૂતોની જમીન પોતાની પાસે ગીરોએ રાખે, આખું વર્ષ ખેતી કરાવે, અનાજ પાકે, એટલે મોટાભાગનું અનાજ જમીનદારના ત્યાં જાય અને પછી થોડું ઘણું પેલાને આપે. આખી જિંદગી એ પોતે ખેતી કરી કરી મહેનત કરીને કમાઈ કમાઈને આપે ને તોય કદી એની જમીન તો છૂટે જ નહીં, આવા જમીનદારો હતા. હવે નાનું ગામડું હતું, એવા ગામમાં એક સિસ્ટરોની સંસ્થા સ્થપાઈ. એ સિસ્ટરોની સંસ્થા સ્થપાઈ એટલે સિસ્ટરોએ ખેડૂતોને શિક્ષણ આપવાનું શરૂ કર્યું, એમની જરૂરિયાતો પૂરી કરવા માટે બીજી બધી મદદ કરવાનું શરૂ કર્યું. જમીનદારો પાસેથી જે ઉછીના પૈસા લેતા હતા ને એની લોન બેંકમાંથી અપાવવા માંડી. હવે આ જમીનદારો જોડે એક હજુરિયો હતો, હું અહીં એને લાલસિંહ નામ કહીશ. આ જમીનદારો જોડે જે હજુરિયો હતો એનું નામ લાલસિંહ, એક ગરીબ હતો. પાછા જમીનદારોની પાસે હજુરિયા તો હોય જ કે એ લોકોનો કયો શબ્દ ઉપાડવા, અને એની પાછળ એ પેલા લોકોને એ હજુરિયાને એ જમીનદારો પૈસા આપતા હોય, એટલે પેલા હજુરિયો એમની સાથે રહે, જમીનદારો જરૂર હોય ત્યારે એને પૈસા આપે. હવે જમીનદારોની આવક ઓછી થઈ એટલે હજુરિયા એ પેલા લાલસિંહને પૈસા આપવાનું બંધ કર્યું. લાલસિંહ પૈસા માંગવા જાય, ચાર પાંચ વાર જાય ત્યારે એક વાર પૈસા આપે. પછી કે કેમ તમે મને પૈસા, તો કે આ પેલી સિસ્ટર વલસમમાં આવી છે ને આપણા ગામમાં, એના લીધે અમારી આવક ઓછી થઈ ગઈ છે, અમને જ બે ટાઈમનું ખાવાનું નહીં મળતું ને. રોજ ઉઠીને એ વલસમમાં સિસ્ટર, સાચું નામ છે વલસમમાં સિસ્ટરની પાછળ માટે એ લાલસિંહના કાન ભંભેર્યા કરે. એક દિવસ બસમાં વલસમમાં સિસ્ટર જાય, એ બે જમીનદારો અને પેલો લાલસિંહ ત્રણેય જાય. હવે એક જગ્યાએ વલસમમાં સિસ્ટર ઉતરી ગયા, ત્યારે એ ત્રણેય જણ પણ લાગ તાકીને જ બેઠા હતા ત્યાં ઉતરી ગયા. વલસમમાં સિસ્ટરો જવા માંડ્યા એટલે નિર્જન જગ્યા આવી, ત્યાં પેલા જમીનદારોએ પેલા લાલસિંહને એટલો બધો ચઢાઈને તૈયાર રાખ્યો હતો કે પોતાની પાસે ચપ્પુ લઈને જતો. જેવી જગ્યા આવી એવી વલસમમાં સિસ્ટરને પકડીને ચપ્પુના ઘા મારી મારીને ત્યાં ને ત્યાં જ મારી નાખી. વલસમમાં સિસ્ટરનું ખૂન થઈ ગયું, કાંટો ખસી ગયો. હવે થયું શું? પોલીસ કેસ થાય, આ સિસ્ટર હતી એટલે સિસ્ટરોની સંસ્થા દ્વારા પોલીસ કેસ થયો અને એ બે જમીનદારને અને લાલસિંહને ત્રણેયને પકડી ગયા. કેસ ચાલ્યો, જમીનદારો પૈસાના જોરે બે કે ત્રણ વર્ષની સજા પામીને છૂટી ગયા, પણ લાલસિંહને પડી જન્મટીપ. લાલસિંહને જન્મટીપ પડી, જન્મટીપની સજા એણે ભોગવવાની શરૂ કરી. દસ વર્ષની સજા થઈ, દસ વર્ષની સજા એની પૂરી થઈ, ત્યાં સુધી એને મળવા માટે કોઈ કદી આવ્યું નહીં. એની પત્ની હતી એ બીજે પરણી ગઈ, એના મા બાપ, એના કુટુંબીજનો, કોઈ કરતાં કોઈ કોઈ સંબંધ ના રહ્યો, ફક્ત એકલો. હવે બન્યું એવું કે એક વખત એને એમ કહેવામાં આવ્યું કે લાલસિંહ તને મળવા માટે કોઈ આવ્યું છે. લાલસિંહ તો નવાઈ પામી ગયા કે આ દસ દસ વર્ષના વાણા વહી ગયા અને મને મળવા માટે કોણ આવે. એ તો ગયા, ત્યારે જે વલસમમાં સિસ્ટર હતી એની બીજી બેન પણ સિસ્ટર હતી, એને મળવા હતી. પછી લાલસિંહને કહ્યું કે હું વલસમમાંની બેન છું. લાલસિંહ તો એકદમ ગભરાઈ ગયો કે હવે મારું આઈ બન્યું, આ જન્મટીપ તો પડી છે, આ મને ફાંસીની સજા આપશે. પણ સિસ્ટરે એની સાથે વાત કરી, બહુ પ્રેમથી વાત કરી કે મારે તને ફાંસીની સજા નથી અપાવી, મારે તને માફી અપાવી છે. આ ખ્રિસ્તી ધર્મનો મારો પાયો છે. એ વલસમમાં સિસ્ટરની બહેને બહુ લખાણ કર્યા, બહુ મહેનત કરી, બે વર્ષના અંતે લાલસિંહની સજા માફ થઈ. સજા તો માફ થઈ, હવે લાલસિંહ બહાર નીકળ્યો, એણે પહેલું શું કહ્યું કે ના, વલસમ્મા સિસ્ટરનું અધૂરું રહેલું કામ હું પૂરું કરવા માગું છું. આનાથી પ્રેમનો ઉત્તમ નમૂનો આપણે કયો જોઈ શકીએ? પોતાની બહેનને મારી નાખનારને માફી આપવી, પોતાની સાથે રાખી, ઘર પૂરું પાડવું, ખોરાક રહેઠાણ બધાની સગવડતા પૂરી પાડવી, સિસ્ટરોની સંસ્થામાં કામ આપવું, આનાથી પ્રેમનો ઉત્તમ નમૂનો કયો છે? આજનું આપણું આ શાસ્ત્ર વાંચન આપણે વાંચ્યું, યોહાન 13:1-17, એની 5મી કલમ જોઈએ તો તે પોતાની કમરે કપડું બાંધી અને વાસણમાં પાણી રેડી શિષ્યોના પગ ધોવા માંડ્યો અને કમરે બાંધેલા રૂમાલથી પગ લૂછવા માંડ્યો. આ પગ ધોનાર વ્યક્તિ કોણ હતી? રાજાઓનો રાજા, પ્રભુઓનો પ્રભુ, આખી સૃષ્ટિનો સર્જનહાર, એણે શિષ્યોના પગ ધોયા. 12 શિષ્યોના પગ ધોયા. આજે આપણને કોઈ એવી હલકી વ્યક્તિના કે આપણાથી ઉતરતી વ્યક્તિના પગ ધોવાનું આપણે પસંદ ના કરીએ, પણ પ્રભુએ સૃષ્ટિના સર્જનહારે, રાજાઓના રાજાએ, દેવોના દેવે પગ ધોયા બધા શિષ્યોના. અરે, એ શિષ્ય કહેવાય? એમનાથી ઉતરતા, એમનાથી હલકા સામાન્ય એવા શિષ્યોના પગ ધોયા, પણ સાથે યહૂદાના પણ પગ ધોયા. પ્રભુ જાણતો હતો કે એ જ યહૂદા પ્રભુને પરસ્વાધીન કરનારો હતો. આનાથી વધારે પ્રેમનો ઉત્તમ નમૂનો કયો? આનાથી વધારે પ્રેમનો ઉત્તમ નમૂનો કયો? આપણા કૌટુંબિક જીવનને આનંદિત રાખવા માટે બાળકોને માન આપતા, બાળકોને યુનિટીમાં રહેતા અને બાળકોને શિસ્તમાં રાખતા શીખી, અને સાથે સાથે કૌટુંબિક જીવનને આનંદિત કરવા માટે આપણે યહૂદા જેવી વ્યક્તિઓ પર પ્રેમ રાખી આપણા બાળકોને ઉત્તમ નમૂનો પૂરો પાડીએ. આમેન. આપણે આપણા મસ્તકો નમાવી પ્રાર્થનામાં જોડાઈએ. હે અમારા ઈશ્વર પિતા, તમારા નિયમશાસ્ત્રમાંની આશ્ચર્યકારક વાતોનું આશ્ચર્યકારક વચનોનો ખુલાસો કરવા માટે સહાય અને મદદ કરો, અને વચન સમજવા માટે અમને શક્તિ પૂરી પાડો. વાલા પ્રભુના પ્રેમાળ નામમાં માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરો. આમેન. મારા અને મારા કુટુંબ તરફથી મંડળીની સર્વ માતાઓને હેપી મધર્સ ડે. જાન્યુઆરી મહિનો હતો, શિયાળાની ગાત્રો ઠંડા થીજાવી દે એવી સખતની ઠંડી હતી. એવા સમયે વોશિંગ્ટન ડીસીના મેટ્રો સ્ટેશન પર મેલા ઘેલા લુગડા પહેરેલો એક વાયોલિન વાદક આવ્યો. પોતાની વાયોલિનની બેગ ખોલી અને વાયોલિન વગાડવાનું શરૂ કર્યું. વાયોલિનના સુરો આખા મેટ્રો સ્ટેશન પર રેલાઈ ગયા. 5 મિનિટ થઈ વાયોલિન વગાડવાનું શરૂ કર્યું એના. એક માણસ ત્યાંથી પસાર થતો હતો, 1 મિનિટ ઊભો રહ્યો, એની સામું દ્રષ્ટિપાત કર્યો, એની સામું જોયું અને પછી ચાલવા માંડ્યો. ત્યાર પછી એક સ્ત્રી એના બાળકને લઈને ત્યાંથી પસાર થઈ. બાળક તો વાયોલિન વાગતું સાંભળી અને ઊભું રહી ગયું. માએ પાકીટમાંથી પૈસા કાઢ્યા, વાયોલિન વાદકની તરફ ફેંક્યા, નાખ્યા અને બાળકને ઢસડીને લઈ ગઈ. ત્રીજી એક વ્યક્તિ એવી હતી કે ભીતને ટેકે પગ મૂકી અને આરામથી એ વાયોલિનના સૂરો સાંભળતી હતી. પણ એકદમ એની નજર ઘડિયાળ પર પડી એટલે એણે પણ ચાલવા માંડ્યું. એક કલાક સુધી એ મેલા ગેલા વાયોલિન વાદકે વાયોલિન વગાડ્યું. વાયોલિનના સૂરો મીઠા હતા, આખા સ્ટેશન પર રેલાઈ ગયા હતા. પણ કલાક પૂરો થયો, વાયોલિન બંધ થયું. ના કોઈ તાળીઓનો ગડગડાટ, ના કોઈ વાહવાના ઉદ્ગારો કે ના કોઈએ એની નોંધ લીધી. આખું સ્ટેશન પાછું શાંતિના સામ્રાજ્યમાં સ્થપાઈ ગયું. આ વાયોલિન વાદક જેની બે દિવસ પહેલાં બોસ્ટનમાં ઓર્કેસ્ટ્રા હતી એને ઓછામાં ઓછી ટિકિટ $100ની હતી. ઓછામાં ઓછી ટિકિટ $100ની હતી અને એક કલાક એણે વાયોલિન વગાડ્યું એમાં એને $32 મળ્યા હતા. જે વાયોલિન વડે એ વાયોલિન વગાડતો હતો એ વાયોલિનની કિંમત $3.5 મિલિયનની હતી અને એણે 2011નું જે ટેક્સ ફાઇલ કર્યું એ $50 મિલિયન હતું. આટલો મહાન વાયોલિન વાદક ટિકિટ ખર્ચીને જનારા અને સાંભળનારા હતા, પણ સ્ટેશન પર કોઈએ એની સાંભળવાની નોંધ લીધી નહીં. એનું કારણ શું? આપણે આપણા રોજિંદા જીવનમાં, રોજિંદા કાર્યક્રમમાં, રોજિંદા વ્યવસાયમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે કૌટુંબિક જીવનને અસર કરતા પરિબળો એની પર કેટલીક વાર આપણે નજરઅંદાજ સેવીએ છીએ, કેટલીક વાર ધ્યાન આપતા નથી, અથવા તો ધ્યાન આપીએ છીએ તો જેટલું ધ્યાન આપીએ અપાવવું જોઈએ એટલું ધ્યાન આપી શકતા નથી. આપણી પાસે આ બાઇબલના અદ્ભુત વચનો છે અને આ અદ્ભુત વચનો દ્વારા આપણે આપણા કૌટુંબિક જીવનને આનંદિત કરી શકીએ છીએ. આ એ જ અદ્ભુત વચનો છે, જો તમે લોકો જાણતા હોય તો, ગાંધીજીએ આ બાઇબલના વચનો દ્વારા સત્યાગ્રહ અને અહિંસાનો સંદેશો આપ્યો હતો અને ભારત દેશને આઝાદ કરાયો હતો. મેં એક વખતની ઉપલી મેળીમાં લખાણ વાંચ્યું હતું. એક મેથોડિસ્ટ મંડળીના પાળકને ગાંધીજીએ એમ કહ્યું હતું કે તમારી ખ્રિસ્તીઓ પાસે તો બાઇબલ છે અને આ બાઇબલ દ્વારા તમે ધારો એ કરી શકો છો. જો આપણે આપણા કૌટુંબિક જીવનને આનંદિત બનાવવું હોય તો બાઇબલના વચનોના આધારે આપણે જોઈશું કે કેટલીક બાબતો વિશે વિચાર કરીશું. સૌથી પહેલું છે કૌટુંબિક જીવનને આનંદિત કરતી બાબત, મહત્વની બાબત, માન. પુનઃનિયમનું પુસ્તક 5મો અધ્યાય અને 16મી કલમ. હું લીનાબેનને વિનંતી કરીશ કે એ કલમ મારા માટે વાંચશે. પુનઃનિયમનો 5મો અધ્યાય અને 16મી કલમ કે તારા બાપનું તથા તારી માનું સન્માન રાખ. એના જેવી જ આજ્ઞા નિગમન 20 અને 12માં લખેલ, તારા બાપનું તથા તારી માનું તું સન્માન કર. એટલે તારો દેવ યહોવા તને જે દેશ આપે છે તેમાં તારું આયુષ્ય દીર્ઘ થાય. આ પ્રભુ તરફથી મળેલી આપણને આજ્ઞા છે. બીજા શબ્દમાં કહીએ તો આપણી અને ઈશ્વર વચ્ચેનો કરાર છે. ઈશ્વરે આપણી સાથે આ કરાર સ્થાપિત કર્યો છે અને આ આજ્ઞા વડે મા બાપ અને બાળકના સંબંધને જોડે છે, વધારે સ્પષ્ટ કરે છે. અથવા તો બીજા શબ્દમાં કહીએ કે બાળક અને મા બાપે કેવી રીતે એકબીજા સાથે વર્તવું જોઈએ તે શીખવે છે. આ જ શબ્દને આપણે જો વિશાળ અર્થમાં જોઈએ તો જખારિયાનું પુસ્તક એનો 8મો અધ્યાય 4 અને 5 કલમ. જખારિયા 8:4 અને 5 કહે છે, જખારિયાનું પુસ્તક 8મો અધ્યાય 4થી 5મી કલમ, એમાં જે સંકલ્પના છે, એમાં જે વર્ણન છે, એ નવા યરુસાલેમ માટેનું વર્ણન છે કે વૃદ્ધો અને બાળકો સાથે હરફર કરશે. આપણે વૃદ્ધોના સંદર્ભમાં જે આ વૃદ્ધો એ કોણ? મા બાપ. અને મા બાપ સાથે સંકળાયેલી વ્યક્તિ ગ્રાન્ડ પેરન્ટ્સ. આપણામાંથી ઘણા ગ્રાન્ડ પેરન્ટ્સ થઈ ગયા છે અને આપણે જાણીએ છીએ કે ગ્રાન્ડ પેરન્ટ્સ બાળકોના જીવનના ઘડતરમાં બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. બાળકોને શિક્ષણ આપવું, લેવા મૂકવા જવું, એમની સગવડો સાચવવી, બધી જ બાબતોમાં એક યા બીજી રીતે સહાયભૂત થતા જોઈએ. એટલે મા બાપ સાથે આપણે આપણા ગ્રાન્ડ પેરન્ટ્સને માન આપવું ઘટે છે. હવે મા બાપ અને બાળકો કે ગ્રાન્ડ પેરન્ટ્સ એટલું સમાઈ જતું નથી. એનાથી આગળ જોઈએ તો પેરન્ટ્સ ઇન લો, એને પણ આપણે માન આપવું ઘટે છે. નિર્ગમન 18:13-19 અને 24મી કલમ. ઇથ્રો એ હિબ્રુ નહોતો, મૂસાનો સસરો એ હિબ્રુ નહોતો, પણ મૂસાને એના સસરાએ મૂસાનું જે કાર્ય હતું એ જોઈ અને સલાહ આપી કે તું એકલો જો તું આટલી બધી મહેનત કરીશ તો તું એને પહોંચી નહીં વળી શકે. એટલે મૂસાએ એના સસરાની જે સલાહ હતી એ સલાહ માનવી જોઈએ, માની અને અમલમાં મૂકી. આપણે પણ આપણા પેરન્ટ્સ ઇન લો એ આપણા ભલા માટે કંઈક કહે સાંભળવું જોઈએ, સાંભળી અમલમાં મૂકવું જોઈએ અને એને માન આપવું જોઈએ. અહીંયા આગળ એક બીજી વાત કહી દઉં કે આ જે ઇથ્રોએ સૂચન કર્યું ને એ પ્રમાણે આજે ઉપલી કોર્ટ, નીચલી કોર્ટ, હાઈ કોર્ટ, સુપ્રીમ કોર્ટ એ બધાની રચના થયેલી છે. એટલે જે ઇથ્રોએ સૂચન કર્યું એ સૂચન પ્રમાણે મૂસા વર્ત્યો. એની જેમ જ આપણે જોઈએ કે દાઉદ અને શાઉલ, દાઉદનો સસરો સાઉલ થતો હતો, પણ સાઉલ હંમેશા દાઉદની વિરુદ્ધ જ હતો હતો, છતાં પણ દાઉદ કદી સાઉલની વિરુદ્ધ ગયો નથી. એક જગ્યાએ દાઉદ એમ કહે છે, દાઉદ પોતે એમ કહે છે કે યહોવાના અભિષિક્તની વિરુદ્ધ હું જઈશ નહીં. હંમેશા દાઉદે સાઉલનું કહ્યું માન્યું. હવે આ બધા કરતાં જો સર્વોપરી જોઈએ તો આપણો ઈશ્વર છે. માલાખી 1:6, માલાખી 1:6,
માલાખી 1:6,
આ વચન આપણને સૂચવે છે કે આપણા દેવ, આપણા ઈશ્વર, આપણા પ્રભુને આપણે માન આપવું જોઈએ. પણ એ માન કેવી રીતે આપવાનું? હું અહીંયા આગળ તમને એક નાની વાર્તા કહેવા માગું છું. એક કુટુંબ હતું, મા બાપ હતા અને દીકરો હતા. મા બાપ, દીકરો અને એ ત્રણેય જણ બહુ આનંદથી જીવન પસાર કરતા હતા. પણ માતા હતી ને થોડી કદરૂપી હતી, દીકરાને ગમતી નહોતી. દીકરો પોતાનો અણગમો માતા પ્રત્યે પ્રગટ કરતો નહોતો. હંમેશા માતા સાથે વાત કરે પણ એમ કેવું મને કહો, મને ના છૂટકે વાત કરે. દિવસો વીતતા ચાલ્યા, દીકરો મોટો જુવાન થયો, મા બાપથી છૂટો પડીને બીજે રહેવા ગયો. દીકરો જુદો રહેવા ગયો, પિતાજી જીવતા હતા ત્યાં સુધી દીકરો કાયમ મા બાપની મુલાકાત કરે થોડા થોડા સમય. પછી બન્યું એવું કે પિતા મરી ગયા, માતા એકલી રહી. માતા કદરૂપી હતી, ગમતી નહોતી, એટલે એણે માતાની મુલાકાત લેવાનું બંધ કર્યું. મુલાકાત લેવાનું બંધ કર્યું પછી ઘણા લાંબા સમય પછી એના મનમાં કંઈક યાદ આવ્યું, એટલે કે લાય. અને એ બાજુ એની માતાના ગામમાં જવાનું થયું, એટલે કે લાવ, હું મારી માતાની મુલાકાત કરું. માતાની મુલાકાત કરવા ઘેર ગયો, ત્યાં તો ઘરે મોટું તાળું, કોઈ હતું નહીં. એટલે પછી આપણે સ્વાભાવિક છે કે આજુબાજુમાં તપાસ કરી. એટલે પડોશીએ કીધું કે હા, તારી માતા તો મરી ગઈ, પણ ઊભો રહે, તારી માતાએ આ થોડાક કાગળો આપ્યા છે, એ કાગળો તું લે અને લઈ જાય. તને આપવાનું કહ્યું છે કે જ્યારે મારો દીકરો આવે ત્યારે આ કાગળો તેને આપજો. દીકરાએ કાગળો લીધા, કવર ખોલ્યું તો બધી મિલકત એના નામની હતી. એની અંદર એક નાનો કાગળ હતો. એ કાગળમાં માતાએ લખ્યું હતું કે દીકરા, હું તને બહુ પ્રેમ કરતી હતી, પણ તારા મનમાં મારા માટેની પુષ્કળ નફરત હતી, કારણ કે હું કદરૂપી હતી, મારી એક આંખ નહોતી. એને બહુ દુઃખ થયું દીકરાને કે મારી માં જાણતી હતી કે મને, એને એક આંખ નથી અને એના લીધે હું એને નફરત કરું છું, પણ એ આંખ તો મને તને બચાવવા માટે મેં આપી દીધી હતી, એ આંખ તને બચાવવા માટે મેં આપી દીધી હતી. અને કદરૂપા પણ મેં વહોરી લીધું હતું કે મારો દીકરો સુંદર દેખાય, હું ભલે કદરૂપી થઈ જાઉં. દીકરાને બહુ દુઃખ થયું કે અરે, મારી માએ મારા માટે એની આંખ આપી દીધી અને મેં એને આટલી બધી નફરત કરી. છેલ્લે એક વાક્ય હતું કે દીકરા, જો તું મને ખરેખર પ્રેમ કરતો હોય, આજે તું તારું જીવન પ્રભુને સોંપ. અને એ દીકરાએ એનું જીવન પ્રભુને સોંપ્યું. આ સત્ય ઘટના છે. આપણે પ્રભુને માન આપવું હોય તો આવું માન આપવું જોઈએ. પ્રભુ પર પ્રેમ આ રીતે પ્રદર્શિત કરી શકાય, આપણી ભૂલોનો પસ્તાવો કરીને. હવે બીજો મુદ્દો છે એકતા. પ્રેરિતોનો કૃત્ય 18:1-3 કલમ. આ જે વચનો છે એમાં પ્રિસ્કિલા અને અકુલાસ બે પતિ પત્ની વિશેની વાત છે. આપણે જોઈએ તો પ્રભુએ પહેલાં આદમને ઉત્પન્ન કર્યો અને ત્યાર પછી તેની સહાયકારી થવા સારું હવાને ઉત્પન્ન કરી. પૃથ્વી પર સ્થપાયેલો પ્રથમ કૌટુંબિક સંબંધ પતિ અને પત્નીનો હતો. આ વચનો દ્વારા હું તમને એ જણાવવા માગું છું કે પતિ પત્નીએ સંપમાં રહેવું જોઈએ. સાચા અર્થમાં એકબીજાના સહાયકારી થઈ અને કાર્ય કરવું જોઈએ. જેવી રીતે અહીંયા આગળ ક્લોડિયાસ અને પ્રિસ્કિલા બંને સાથે તંબુ વણતા હતા. અત્યારના જમાનામાં આપણે સાથે કામ કરી શકતા નથી, પણ આપણા ઘરના કાર્યમાં આપણું કૌટુંબિક જીવન ચલાવવામાં આપણે એકબીજાના સહાયકારી થઈ શકીએ છીએ, એકબીજા સાથે એકતા સાધી શકીએ છીએ અને એકબીજા સાથે સલાહ અને સંપથી રહી શકીએ છીએ. એની 19મી કલમ પ્રેરિતોનો કૃત્ય 18મો અધ્યાય અને 26મી કલમ, માફ કરજો 26મી કલમ, અહીંયા ગાડી પ્રિસ્કિલા અને અકુલાસ બંને એપોલસ પોતાને ઘેર લઈ જાય. આજે હું એક વસ્તુ કહું કે પતિ અને પત્ની તરીકે જ્યારે આપણે કોઈને આપણા ઘેર મહેમાન તરીકે બોલાવવા હોય, ઇવન જમવા બોલાવવા હોય, તો એકબીજાને પૂછ્યા વગર ના થાય. પતિ હા પાડે તો જ પત્નીથી બોલાય, અથવા પત્ની કે તમે બોલાવશો હું નહીં રાંધું. પછી પોતાની ફજેતી કરવા પતિ કદી બોલાવશે નહીં. એટલે અહીંયા આગળ એક વસ્તુ છે કે જ્યારે તમે તમારા ઘેર કોઈને પણ આમંત્રણ આપો, સહમતિ હોવી જોઈએ. પતિ પત્નીના વિચારોમાં સહમતિ હોય તો જ શક્ય બને. બાળકો પણ મા બાપના બધા આઈડિયા જાણતા હોય કે આ મારા ડેડીને ગમે છે, આ મારી મમ્મીને નથી ગમતું. જ્યારે ડેડીને ગમતું કરાવવાનું હોય તો ડેડી પાસેથી આપણે એ વાત કરાવી લેવાની, અને જ્યારે મમ્મીને ગમતું હોય એ મમ્મી પાસેથી. એટલે બાળકો પણ પછી મા બાપના જે વિચારો છે અથવા તો મા બાપની જે બાબતો છે એ જાણતા હોય છે, સમજતા હોય છે અને એ રીતે વર્તતા હોય છે. હું અહીંયા આગળ એ કહેવા માગું છું કે કૌટુંબિક જીવનમાં એકતા હોવી જરૂરી છે કુટુંબ ચલાવવા માટે. ગુજરાતીની કહેવત છે કે કૂતરું તાણે ગામ ભણી અને શિયાળ તાણે સીમ ભણી. એકતા ના હોય તો આવું થાય. માથીનો 5મો અધ્યાય ને 24મી કલમ જોઈએ તો આ થોડા પતિ પત્ની એકલા જ નહીં પણ કુટુંબના બીજા સભ્ય ભાઈ બહેનો બધા સાથે સમાધાન રાખવું જોઈએ, બધા સાથે એકતા રાખવી જોઈએ. તો બાળક જ બાળકને કશું કહેતો કે તમે જ બોલતા નથી ને અમને શું સલાહ આપો છો, તમે આવું કરો છો ને, તમે આનું ભૂંડું બોલો છો ને, તમે આની વિરુદ્ધ જાઓ છો ને. ના, તમારા વ્યવહાર વર્તન એવા હોવા જોઈએ કે જે વ્યવહાર વર્તનથી બાળકો પોતે પણ યુનિટી રાખવાનું શીખવે. સભા શિક્ષકનું પુસ્તક 4થો અધ્યાય ને 12મી કલમ કહે છે, એકલા માણસને સૌ કોઈ હરાવે, બેની સામે કોઈ ના થઈ શકે અને ત્રેવડી વણેલી દોરી તૂટી શકતી નથી. સુલેમાન રાજાએ આપણને કહ્યું છે, એકલો માણસ હોય તો એને તમે મારી જાઓ કે ગમે તે કરી જાઓ, બે જણની સામા થતાં 10 વખત વિચારવું પડે, પણ 3 જણ હોય તો 1000 વખત વિચારવું પડે કે 3માંથી 2 બળિયા નીકળ્યા તો આપણું આઈ બન્યું. એટલે એકતા બહુ જરૂરી છે. આના સંદર્ભમાં હું તમને એક વાત કહું, હાથી એક એવું પ્રાણી છે કે જે સમૂહમાં રહે છે, સામૂહિક જીવન જીવે છે. બીજા શબ્દમાં હું તમને કહું બહુ સારો અર્થ, સંયુક્ત કુટુંબમાં જીવે છે. હાથી દાદા, હાથી દાદી, હાથી બાપા મા, હાથી કાકા કાકી બધા સાથે હોય અને હાથીના બચ્ચા એ પણ સાથે રહેતા હોય છે. જ્યારે મુશ્કેલીનો સમય હોય ત્યારે એક જગ્યાનો ખોરાક ખલાસ થઈ જાય, એક જગ્યાનું પાણી ખલાસ થઈ જાય. એટલે હાથી દાદા આગળ ચાલે અને જોડે એમના બાળકો અને એમની સાથે એમના ગ્રાન્ડ ચિલ્ડ્રન્સ એ પણ ચાલે. આ 1980ની સાલમાં માર્ક અને ડેલીલાએ નોર્થ ઝિમ્બાબ્વેમાં એક સર્વે કર્યો હતો અને એ સર્વેનું આ પરિણામ, એ સર્વે દ્વારા એમણે આ સાબિત કર્યું કે હાથી સમૂહમાં રહે છે. અત્યારે તો સંયુક્ત કુટુંબની પ્રથા તૂટી ગઈ છે. વિભક્ત કુટુંબો બહુ, સાથે રહેવાનું હોય તો કે આપણે સાથે નથી રહેવું, હં જુદા જ જઈએ, પહેલેથી જ વાત હોય. પણ આ હાથી આપણને ઉદાહરણ આપે છે કે જો તમે સમૂહમાં રહો, સંયુક્ત કુટુંબમાં જીવો તો ફાયદા જ છે. એમાં ક્યારે, ખાસ તો મુશ્કેલીના સમયમાં તમને વધારે ફાયદો થાય છે. કંઈ પણ પ્રશ્ન ઊભો થયો હોય તો સાથે મળી અને પ્રશ્નનો હલ કરી શકાય અને એ પ્રશ્નનો ઉકેલ લાવી. ત્રીજો કૌટુંબિક જીવનને સુખી રાખવા માટેનો મુદ્દો છે શિસ્ત. આપણી મંડળીના એક ભાઈએ એક વખત શિસ્ત માટે સામાન્ય મારી જોડે વાત કરી હતી. એમ કે મારા બાપા મને બહુ શિક્ષા કરતા હતા, મને રમવાનો બહુ શોખ, હું ક્રિકેટ રમવા નાસી જાઉં ત્યારે મારા બાપા આવે અને મેં ભણ્યો ના હોય કે વાંચ્યું ના હોય તો મને શિક્ષા કરે. એ બીજું કોઈને આ જોઈ ચૌધરી છે, એ મને શિક્ષા કરે. આજે હું મારા બાપાની શિક્ષાના લીધે અથવા મારા બાપાની શિસ્તના લીધે અહીં સુધી આવ્યો છું. શિસ્ત દ્વારા સારું પરિણામ લાવી શકાય છે અને શિસ્ત પાલન બહુ જરૂરી છે. નીતિ વચન 23 અને 13. અને નીતિ વચન 29:15 અને 17મી કલમ. આપણે આ વચનો દ્વારા જોઈએ છે કે શિસ્ત પાલન, શિસ્ત બહુ જરૂરી છે. 23મો અધ્યાયની 13મી કલમમાં જોઈએ છે કે બાળકને શિક્ષા કરવાથી પાછો ન હટ. પછી ખાલી ખાલી શિક્ષા નહીં કરવાની, હો જરૂર જણાય અથવા તો એનો ઉપયોગ કરવાનો હોય તો જ શિક્ષા કરવાની. અને સોટી મારવાથી કંઈ મરી નહીં જશે. હવે તો એ કહેવત ભૂલાઈ ગઈ અને એ કાર્ય પણ નથી થતું. પહેલાં હતું કે સોટી વાગે ચમ ચમ વિદ્યા આવે જમ જમ, હવે તો સોટીનો ઉપયોગ કરવા પર જ પ્રતિબંધ છે. પણ સોટી દ્વારા જ તમે એમને શિક્ષા કરી શકો છો એવું નથી. સોટી વગર પણ કેટલીક વાર સમજાવીને તમે, કેટલીક વાર બીજી રીતે શિક્ષા કરી અને શિસ્તનું પાલન કરાવી શકો છો. 29મો અધ્યાય 15 અને 17 કલમ પ્રમાણે જોઈએ તો સોટી તથા ઠપકો જ્ઞાન આપે છે. ઠપકો આપવાથી કંઈ નુકસાન જતું નથી અને ઠપકા દ્વારા જ્ઞાન મળે છે. પણ સ્વતંત્ર મૂકેલું છોકરું જેને કદી કશું જ કોઈ ટોકે નહીં, કશું કહે નહીં, એવું હંમેશા અંતે તો ફજેત જ કરાવે છે. અહીં એક સામાન્ય વસ્તુ કહી દઉં, જ્યારે કોઈના દીકરા કે દીકરીનું લગ્ન થવાનું હોય ને, એટલે ઘણીવાર તમારા બધાના ઘેર પણ ફોન આવતા હશે, ઘણીવાર અમારી પર, ભાઈ કોને કે એ છોકરો કેવો છે અથવા તો એ છોકરી કેવી છે. જો તમે એમ કહી દીધું ગુંડો છે તો કોઈ લગ્ન કરાવશે ના. દરેકને શિક્ષિત વ્યવસ્થિત જીવનવાળા બાળકો જોઈએ છે. એટલે જીવનવાળી વ્યક્તિ સાથે લગ્ન કરવું છે કે જેથી લગ્ન જીવન લાંબુ ટકી શકે. એટલે આપણે જોઈએ કે સોટી તથા થપ્પો જ્ઞાન આપે છે અને સ્વતંત્ર મૂકેલું છોકરું પોતાની માને ફજેત કરે છે. અંતે તો કંઈ પણ હોય તો માના માથે, જો એની માએ એને કશું શીખવાડ્યું નથી, એની માએ કશી શિક્ષણ નથી આપ્યું, કંઈ કહ્યું નથી એ સામાન્ય એમ, ખાવાથી માંડીને કોઈ પણ બાબતમાં હે આ શાક ખાતા નથી શીખાડ્યા, આમ છે. એટલે આ બધું એક સામાન્ય જીવનની આપણી કેટલીક બાબતો છે, અને એ સામાન્ય જીવનની બાબતોથી આપણા મા બાપની આપેલી તાલીમ, આપણા મા બાપની શિસ્ત વગેરેનો ખ્યાલ આવે છે. અહીંયા આગળ એક તમને જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીનું એક સર્વે છે એની વાત કરું તમને. સ્લમ્સ એરિયામાં રહેતા 200 છોકરાઓનો સર્વે કરવામાં આવ્યો, અને એમાં એ સર્વેના અંતે એવું જાહેર કર્યું જે સર્વે કરનારા વિદ્યાર્થીઓએ કે આ 200માંથી 180 એટલે કે 90% વિદ્યાર્થીઓ 90% છોકરાઓ જેલમાં જશે. 200માંથી 180 25 વર્ષ પૂરા થયા પછી ફરીથી એ જ જગ્યાના એ જ છોકરાઓનો સર્વે કરવામાં આવ્યો. હવે 12-16 વર્ષની ગ્રુપના એ છોકરાઓ હતા એ 25 વર્ષ પછી સ્વાભાવિક છે કે એમની ઉંમર 40 કે ની આસપાસ થઈ ગઈ હોય એથી ઉપર. હવે આ આમનો સર્વે કરવામાં આવ્યો તો એમાંથી 20 જણનો પતો નહોતો, કેટલાક મરી ગયા હતા, કેટલાક એ જગ્યા છોડી દીધી. પણ તપાસ કરતાં માલુમ પડ્યું કે એ 180 જેલમાં નહોતા ગયા, 90% વિદ્યાર્થીઓ અથવા તો 90% છોકરાઓ જેલમાં ગયા નહોતા, 180માંથી ફક્ત 4 જ જેલમાં ગયા હતા. તો કે શા માટે 4 જ જેલમાં ગયા હતા? તપાસ કરતાં માલુમ પડ્યું કે એ વિદ્યાર્થીઓના ઘડતર માટે એક શિક્ષકે, એક સ્ત્રીએ એટલો ફાળો ભજવ્યો કે એમનું જે જીવન છે એ જીવન આખું બદલાઈ ગયું. અને સ્લમ્સ એરિયામાં રહેતા હોવા છતાં સારું શિક્ષણ, સારી શિસ્ત, એના પરિણામે એ લોકોના જીવન ઉજ્જવળ થાય. કૌટુંબિક જીવન માટે સૌથી મહત્ત્વની એક બાબત છે પ્રેમ. અને પ્રેમ માટે જોઈએ આપણે તો પ્રેમ એ ખ્રિસ્તી સંબંધોનો પાયો છે, અથવા તો આપણે કહીએ કે ખ્રિસ્તી ધર્મનો મૂળભૂત સિદ્ધાંત એ પ્રેમ છે. 19મી અને 20મી સદીમાં એક સર્વે થયો હતો, અને એ સર્વે દરમિયાન એવું જાણવા મળ્યું કે તરતના જન્મેલા બાળકોમાં બાળ મૃત્યુ દર બહુ મોટા પ્રમાણમાં છે. તો કહે છે કે એનું કારણ શું? તો કે બાળક જન્મે એટલે બાળકને માતાની હૂંફની અને પ્રેમની જરૂર છે. હવે એ અટકાવવા માટે શું કરવામાં આવ્યું? અમેરિકામાં કાયદો છે કે બાળકને જન્મ થાય કે તરત જ કોડ કાપ્યા પછી પહેલું માને આપવામાં આવે છે, માની હૂંફમાં મૂકવામાં આવે છે, માના પ્રેમ પ્રાપ્ત કરવા માટે માને આપવામાં આવે છે, જેના પરિણામે બાળ મૃત્યુ દરમાં ઘટાડો થયો. માથીનો 22મો અધ્યાય 37-40 કલમ આપણે જોઈશું. માથી 22:37-40માં પ્રભુ તારા દેવ પર તું તારા પૂરા હૃદયથી, પૂરા જીવથી અને પૂરા મનથી પ્રીતિ કર, એ પહેલી અને મોટી આજ્ઞા છે, અને બીજી આજ્ઞા જેવી પોતા પર તેવી પોતાના પડોશી પર. પ્રભુ આપણને કહે છે. જોઈએ તો આપણે મોટેરા તરીકે બીજા પર પ્રેમ કરવા માટેનું બાળકોને નમૂનો પૂરો પાડવાનો છે. બાળકો આપણું અનુકરણ કરતા હોય છે, અનુસરણ કરતા હોય છે, આપણા વ્યવહાર અને વર્તનની નોંધ લેતા હોય છે. મા બાપ માટે બાળકથી વધારે કશું જ નથી, પણ બાળકને સારો નમૂનો પૂરો પાડવા માટે ગરીબ હોય કે પૈસાદાર, કદરૂપું હોય કે સુંદર હોય, આપણને મદદ આપી શકે તેવી વ્યક્તિ હોય કે મદદ આપી ના શકે તેવી વ્યક્તિ હોય, બધા જોડે પ્રેમથી વર્તવું જોઈએ. રૂથના પુસ્તકમાં રૂથ 1:16 કલમ આ આપણને જણાવે છે. Ruth 1:16 ત્યારે રૂથે કહ્યું, તને છોડવાની તથા તારી પાસેથી જવાની આજીજી મને ન કર, કેમ કે જ્યાં તું જાય છે ત્યાં જ હું જવાની, જ્યાં તું રહેશે ત્યાં જ હું રહેવાની, તારા લોક તે મારા લોક ને તારો દેવ તે મારો દેવ થશે. આપણે આ કલમ તરફ જોઈએ. હવે જુઓ, રૂથ અને નાઓમી બંને વચ્ચે લોહીનો સંબંધ નથી. નાઓમી સાસુ છે, રૂથ પુત્રવધુ છે. પુત્ર મરી ગયો છે, સંબંધોનો અંત આવી ગયો છે. ઓરપા તો નાઓમીને મૂકીને જતી રહી, પણ રૂથ નાઓમીને મૂકીને જવાની ના પાડે છે. નાઓમી પાસે કેટલા પ્લસ પોઈન્ટ હતા? એક પણ નહીં, બધા માઇનસ. એક તો નાઓમી ઘરડી થઈ ગઈ હતી, ઉંમરવાન. ઘરડાનું જુવાને શું કરવું પડે? સેવા. સેવા કરવાનું કેટલાને પસંદ છે? બહુ ઓછાને. નાઓમી પાસે પૈસા છે? ના, કશું જ નથી. નાઓમીના દીકરાઓ નથી. નાઓમી પાસે બધા માઇનસ પોઈન્ટ છે, છતાં પણ રૂથ નાઓમી પર પોતાનો પ્રેમ પ્રદર્શિત કરે છે અને શું કહે છે? તને છોડવાની તથા તારી પાસેથી જવાની આજીજી ના કર. ગમે તે સંજોગોમાં રૂથને નાઓમી સાથે જ રહેવું હતું, અને છેલ્લે તો એમ કહી દે છે કે તારા લોક તે મારા લોક અને તારો દેવ તે મારો દેવ. નીતિવચન 19:7 કહે છે કે દરિદ્રીના સર્વ ભાઈઓ તેને ધિક્કારે છે. નાઓમી દરિદ્ર હતી, ભય ભયને ધિક્કારે. તો આ સાસુ અને વહુના સંબંધની વાત છે. જે સંબંધ પૂરો થઈ ગયો છે એ સંબંધમાં કશું જ નથી રહ્યું, છતાં પણ કોઈ પણ પ્રકારની ફરિયાદ વગર પોતાના મનની ઈચ્છાથી રૂથ નાઓમી સાથે રહે છે. અને આપણે આખું પુસ્તક વાંચીએ તો જોઈએ છે કે રૂથ નાઓમીની સૂચના મુજબ જ વર્તે છે. અને પુસ્તકના અંત ભાગમાં જોઈએ છે કે રૂથના પુત્ર નાઓમીના ખોળામાં ઉછરે છે. અહીંયા આગળ તમને એક બીજી વાત કહું, તદ્દન સત્ય ઘટના છે, ભારતના મધ્યપ્રદેશમાં બનેલી. એક ગામ હતું. હવે મોટાભાગનાને ખબર હશે કે જમીનદારો ગરીબ ખેડૂતોની જમીન પોતાની પાસે ગીરોએ રાખે, આખું વરસ ખેતી કરાવે, અનાજ પાકે, એટલે મોટાભાગનું અનાજ જમીનદારના ત્યાં જાય અને પછી થોડું ઘણું પેલાને આપે. આખી જિંદગી એ પોતે ખેતી કરી કરી મહેનત કરીને કમાઈ કમાઈને આપે ને તોય કદી એની જમીન તો છૂટે જ નહીં. આવા જમીનદારો હતા. હવે નાનું ગામડું હતું, એવા ગામમાં એક સિસ્ટરોની સંસ્થા સ્થપાઈ. એ સિસ્ટરોની સંસ્થા સ્થપાઈ એટલે સિસ્ટરોએ ખેડૂતોને શિક્ષણ આપવાનું શરૂ કર્યું, એમની જરૂરિયાતો પૂરી કરવા માટે બીજી બધી મદદ કરવાનું શરૂ કર્યું. જમીનદારો પાસેથી જે ઉછીના પૈસા લેતા હતા ને એની લોન બેંકમાંથી અપાવવા માંડી. હવે આ જમીનદારો જોડે એક હજુર્યો હતો, હું એને લાલસિંહ નામ કહીશ. આ જમીનદારો જોડે જે હજુર્યો હતો એનું નામ લાલસિંહ, એક ગરીબ હતો. પાછા જમીનદારોની પાછળ હજુરિયા તો હોય જ, કે એ લોકોનો કયો શબ્દ ઉપાડવા, અને એની પાછળ એ પેલા લોકોને એ હજૂરી અને એ જમીનદારો પૈસા આપતા હોય. એટલે પેલા હજૂરીઓ એમની સાથે રહે, જમીનદારો જરૂર હોય ત્યારે એને પૈસા આપે. હવે જમીનદારોની આવક ઓછી થઈ એટલે હજૂરી એ પેલા લાલસિંહને પૈસા આપવાનું બંધ કર્યું. લાલસિંહ પૈસા માંગવા જાય, 4-5 વાર જાય ત્યારે એક વાર પૈસા આપે. પછી કે કેમ તમે મને પૈસા, તો કે આ પેલી સિસ્ટર વલસમમાં આવી છે ને આપણા ગામમાં, એના લીધે અમારી આવક ઓછી થઈ ગઈ છે, અમને જ 2 ટાઈમનું ખાવાનું નહીં મળતું ને. રોજ ઉઠીને એ વલસમમાં સિસ્ટર, સાચું નામ છે વલસમમાં સિસ્ટરની પાછળ માટે એ લાલસિંહના કાન ભર ભંભેર્યા કરે. એક દિવસ બસમાં વલસમમાં સિસ્ટર જાય, એ 2 જમીનદારો અને પેલો લાલસિંહ, ત્રણેય જાય. હવે એક જગ્યાએ વલસમમાં સિસ્ટર ઉતરી ગયા ત્યારે એ ત્રણેય જણ પણ લાગ તાકીને જ બેઠા હતા, ત્યાં ઉતરી ગયા. વલસમમાં સિસ્ટરો જવા માંડ્યા એટલે નિર્જન જગ્યા આવી, ત્યાં પેલા જમીનદારોએ પેલા લાલસિંહને એટલો બધો ચઢાઈને તૈયાર રાખ્યો હતો કે પોતાની પાસે ચપ્પુ લઈને જતો. જેવી જગ્યા આવી એવી વલસમમાં સિસ્ટરને પકડીને ચપ્પુના ઘા મારી મારીને ત્યાં ને ત્યાં જ મારી નાખી. વલસમમાં સિસ્ટરનું ખૂન થઈ ગયું, કાંટો ખસી ગયો. હવે થયું શું? પોલીસ કેસ થાય, આ સિસ્ટર હતી એટલે સિસ્ટરોની સંસ્થા દ્વારા પોલીસ કેસ થયો, અને એ 2 જમીનદારને અને લાલસિંહને ત્રણેયને પકડી ગયા. કેસ ચાલ્યો, જમીનદારો પૈસાના જોરે 2 કે 3 વર્ષની સજા પામીને છૂટી ગયા, પણ લાલસિંહને પડી જન્મટીપ. લાલસિંહને જન્મટીપ પડી, જન્મટીપની સજા એણે ભોગવવાની શરૂ કરી. 10 વર્ષની સજા થઈ, 10 વર્ષની સજા એની પૂરી થઈ, ત્યાં સુધી એને મળવા માટે કોઈ કદી આવ્યું નહીં. એની પત્ની હતી એ બીજે પરણી ગઈ, એના મા બાપ, એના કુટુંબીજનો, કોઈ કરતાં કોઈ કોઈ સંબંધ ના રહ્યો, ફક્ત એકલો. હવે બન્યું એવું કે એક વખત એને એમ કહેવામાં આવ્યું કે લાલસિંહ તને મળવા માટે કોઈ આવ્યું છે. લાલસિંહ તો નવાઈ પામી ગયા કે આ 10-10 વર્ષના વાણા વહી ગયા અને મને મળવા માટે કોણ આવે. એ તો ગયા ત્યારે જે વલસમમાં સિસ્ટર હતી એની બીજી બેન પણ સિસ્ટર હતી, એને મળવા આવી. પછી લાલસિંહને કહ્યું કે હું વલસમમાંની બેન છું. લાલસિંહ તો એકદમ ગભરાઈ ગયો કે હવે મારું આઈ બન્યું, આ જન્મટીપ તો પડી છે, આ મને ફાંસીની સજા આપશે. પણ સિસ્ટરે એની સાથે વાત કરી, બહુ પ્રેમથી વાત કરી કે મારે તને ફાંસીની સજા નથી અપાવી, મારે તને માફી અપાવી છે. આ ખ્રિસ્તી ધર્મનો મારો પાયો છે. એ વલસમમાં સિસ્ટરની બહેને બહુ લખાણ કર્યા, બહુ મહેનત કરી, 2 વર્ષના અંતે લાલસિંહની સજા માફ થઈ. સજા તો માફ થઈ, હવે લાલસિંહ બહાર નીકળ્યો. એણે પહેલું શું કહ્યું કે ના, વલસમમાં સિસ્ટરનું અધૂરું રહેલું કામ હું પૂરું કરવા માગું છું. આનાથી પ્રેમનો ઉત્તમ નમૂનો આપણે કયો જોઈ શકીએ? પોતાની બહેનને મારી નાખનારને માફી આપવી, પોતાની સાથે રાખી, ઘર પૂરું પાડવું, ખોરાક રહેઠાણ બધાની સગવડતા પૂરી પાડવી, સિસ્ટરોની સંસ્થામાં કામ આપવું, આનાથી પ્રેમનો ઉત્તમ નમૂનો કયો છે? આજનું આપણું આ શાસ્ત્ર વાંચન આપણે વાંચ્યું, યોહાન 13:1-17, એની 5મી કલમ જોઈએ તો તે પોતાની કમરે કપડું બાંધી અને વાસણમાં પાણી રેડી શિષ્યોના પગ ધોવા માંડ્યો અને કમરે બાંધેલા રૂમાલથી પગ લૂછવા માંડ્યો. આ પગ ધોનાર વ્યક્તિ કોણ હતી? રાજાઓનો રાજા, પ્રભુઓનો પ્રભુ, આખી સૃષ્ટિનો સર્જનહાર, એણે શિષ્યોના પગ ધોયા. 12 શિષ્યોના પગ ધોયા. આજે આપણને કોઈ એવી હલકી વ્યક્તિના કે આપણાથી ઉત્તરથી વ્યક્તિના પગ ધોને આપણે પસંદ ના કરીએ, પણ પ્રભુએ સૃષ્ટિના સર્જનહારે, રાજાઓના રાજાએ, દેવોના દેવે પગ ધોયા. બધા શિષ્યોના. અરે એ શિષ્ય કહેવાય, એમનાથી ઉતરતા, એમનાથી હલકા સામાન્ય એવા શિષ્યોના પગ ધોયા, પણ સાથે યહુદાના પણ પગ ધોયા. પ્રભુ જાણતો હતો કે એ જ યહુદા પ્રભુને પરસ્વાધીન કરનારો હતો. આનાથી વધારે પ્રેમનો ઉત્તમ નમૂનો કયો? આનાથી વધારે પ્રેમનો ઉત્તમ નમૂનો કયો? આપણા કૌટુંબિક જીવનને આનંદિત રાખવા માટે બાળકોને માન આપતા, બાળકોને યુનિટીમાં રહેતા અને બાળકોને શિસ્તમાં રાખતા શીખી, અને સાથે સાથે કૌટુંબિક જીવનને આનંદિત કરવા માટે આપણે યહુદા જેવી વ્યક્તિઓ પર પ્રેમ રાખી આપણા બાળકોને ઉત્તમ નમૂનો પૂરો પાડીએ. આમેન.